તારીખ 17/1/1998 પૂજ્ય ભાઈશ્રી દ્વારા કલકત્તામાં થયેલ તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 260 મૂળ કેસેટમાં શરૂઆતમાં અવાજ ધીમો છે.
સૌથી વધારે સંપત્તિ ચક્રવર્તીને કોઈ ન હોય છે. છ ખંડ જીત્યા પછી પર્વત આવે છે. છ ખંડ પૂરા થાય એટલે ત્યાં હીરાથી પર્વત ઉપરની શિલા ઉપર પોતાનું નામ લખે. આ છ ખંડ જીતીને હું ચક્રવર્તી થયેલો છું. બધી યાત્રામાં બધા લખતા મેં અહીંયા આવી ગયા છે. આ તારીખે એ પેલા ચક્રવર્તીને પોતાનું નામ લખવાની જગ્યા નહોતી મળી. અનંતકાળમાં એટલા થઈ ગયા હતા ચક્રવર્તી, એને ખાલી જગ્યા ન મળી એટલે કોકનું નામ ભૂસાડ્યું આગલા એક ચક્રવર્તીનું અને પોતાનું નામ લખ્યું. જ્ઞાની પુરુષ હતા એટલે એને વૈરાગ હતો કે એમ બી મારું નામ કોઈ ભૂસાડી ના જગ્યાએ બીજું લખવાના છે. પછી નો ચક્રવર્તી ટેકો લઈને માણસ ફરે છે. ચક્રવર્તી ની આ હાલત છે. કોઈ સંપત્તિ કા કોઈ કોઈ વેલ્યુ નહીં. વો તો જ્ઞાની થે ઇસલિયે મોક્ષ મેં ચલે ગયે ઉસી ભાવ મેં. બાકી તો દોડ લગાતે લગાતે દોડતે દોડતે મર જાતે હૈ. યે ઓર ક્યા હોતા હૈ. કૃપાળુ દેવ લખે ને કોઈ અધૂરીએ પણ ભોગવતો ભોગવવા રહેતો નથી. પૂરી સંપત્તિ તો કોઈ ભોગવતો નથી, અધૂરીએ ભોગવવા રહેતો નથી. પેલા તો આયુષ પૂરું થાય. એ ભેગા કરવામાં જે કર્મ બાંધા એ બીજ વૃક્ષ થઈને આવશે ભોગવવા પણ.
રાગ અને પ્રેમ રાગ અને પ્રેમ માં ડિસ્ટિંગ્વિશ કરતા અપેક્ષા રહી હતી પ્રેમ.
હા પ્રેમ છે ને એનો સ્વભાવ સમર્પણ કરવું, સેક્રિફાઇસિંગ નેચર છે. રાગનો સ્વભાવ સેક્રિફાઇસ કરવાનો નથી. એને પોતાનો સ્વાર્થ ન પૂછે એટલે દ્વેષ થાય. પ્રેમમાં અનુકૂળ ન પડે તો એ સેક્રિફાઇસ કરે. ફેર છે, રાગની જગ્યાએ દ્વેષ લે, પ્રેમની જગ્યાએ દ્વેષ ન આવે. સાચો પ્રેમ એટલે દ્વેષ ન આવે. મારી ભક્તિ કરે છે તેથી મારો ભક્ત છે એમ જેને કદી જોયું નથી. 213 માં ભક્તિ કરે છે તેથી મારો ભક્ત છે એમ જેને કદી જોયું નથી. બધાને આત્મા તરીકે જોવે છે અને બધા આત્માઓ આત્મકલ્યાણ ને પ્રાપ્ત થાય એવી ભાવના રાખે છે. એમાં કોઈના માટે ઓછી વ્યક્તિ ભાવના નથી. વિધાઉટ પ્રેજ્યુડાઇસ.
સંસારમાં તો પ્રેમ હોય ના શકે, કારણ કે સંસારમાં કોઈ ને કોઈ અપેક્ષા હોય જ છે.
સંસારમાં રાગ જ, બીજું કઈ નહીં. એટલે તો બોલાય છે સંસાર કેવો સ્વાર્થ નો છે એમ જ બોલાય છે.
પ્રેમ તો ત્યાગ અને બલિદાન આપે.
એ બી સંસારમાં આપતા તો બી સાચો નથી એમ, કારણ કે અપેક્ષા હોય છે.
આત્માને કઈ કરી શકાય એવું નથી. શરીર નું ગમે થાય, બઉ શરીર ચેપાઈ જાય તો અહિયાં થી જાય સરકી જાય. આત્માને કઈ થાય નહીં. આનંદ ઘન છે, આનંદ નો ઘન છે. પરશાંતિ અનંત સુધામય છે એ આત્માનું જ વર્ણન છે. અંદર માં એટલી શાંતિ ભરી છે, પરમ શાંતિ. અનંત 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 શાંતિ માંથી બહાર નીકળવું ગમે જ નહીં એટલી ભરી છે. હલકી જાતના દેવો છે એટલે અતૃપ્ત છે એવું કઈ નથી. એ તો પછી લોકો એવું જોડ્યું છે. એ પ્રકારના ભાવમાં આવે એટલે એને કુતુલ વૃત્તિ વધારે હોય છે. આયુષ મોટા હોય કૂતરું નૃત્યથી ટીખળ કરે, કોઈ નબળા મનનો માણસ હોય તો ટીખળ કરે, માણસ ગાંડો હોય 60 વર્ષની ઉંમરનો પણ જો ગાંડો હોય ને તો નાનો છોકરો કાંકરી ચાળો કરે, નાની એવી કાંકરી મારે તો રૂવા માંડે, છોકરો રાજી થાય. આપણે કેવું કાંકરી મારીને દોડાવ્યા ને, આવડા મોટા માણસને કાંકરી મારીને કેવો રોડાવ્યો, એવું તીખળ વૃત્તિ હોય છે એ જાતના દેવોની. બાકી કઈ કરતા નથી કે કોઈને ઓળખતા નથી, એ પછી લોક માન્યતા છે બધી. જગ્યા ક્યાં છે
તીખળ જે કરે છે, તીખળ કરે એને જે બીજા આત્મા ઉપર કઈ અસર કરાવે છે,
એટલે અસર નબળો હોય ને થાય,
નિમિત્ત બને
એમાં શું છે. એને બધી એવી જ વાતો સાંભળી હોય, એવું બધો કોન્સેપ્ટ, એટલે પછી આવું કઈ તીખળ કરે ત્યારે એને અસર થઈ જાય. એ મને વળગ્યું, કઈ વળગ્યું ફળગ્યું હોતું નથી, એને ભ્રમણા થઈ
જાય.
હા, એને પોતે પોતાને પોતાના મિસકોન્સેપ્ટ નું ભૂત વળગાડ્યું, કઈ નથી, બાકી કઈ નથી. કાયામાં કોઈ વેક્યુમ નથી અને આત્મામાં કોઈ વેક્યુમ નથી, ધેર ઇઝ નો વેક્યુમ, ત્યાં કોઈ જગ્યા નથી કોઈ આવે. એ ગેસ ઉત્પન્ન થાય છે હોજરીમાં, એ નેચરલી ડિસ્ચાર્જ ન થાય તો દુખાવો ઉત્પન્ન કરે, કેમ કે વેક્યુમ નથી, એટલે જ્યાં ભરાય ત્યાં દુખાવો થાય. માથામાં ભરાય તો માથું દુખે, પેટમાં ભરાય તો પેટ દુખે, પગમાં ભરાય તો પગ દુખે, જગ્યા છે ને, નવી ચીજ આવવાની કોઈ જગ્યા નથી. આખો બોડી ઘન છે, ઘનિષ્ઠ પ્રમાણમાં છે શરીરમાં, અહીંથી અહીં સુધીમાં કઈ જગ્યા નથી. વાયુ ભરાય દુખાવો થાય, વાયુનું સિમ્પટમ જ દુખાવો છે, જ્યાં જ્યાં દુખાવો ત્યાં વાયુનો ઉપદ્રવ, આયુર્વેદ બોલે છે. જ્યાં જ્યાં દુખાવો ત્યાં વાયુનો ઉપદ્રવ. એક માણસને જેની ફોડકી થાય અને બહુ દુખે વાયુ ભરાણો હોય તો, ને એક જણા મોટું આવડું ગુમડું થાય તો ન દુખે વાયુ ન ભરાણો હોય. વાયુ તો પરમાણુની પ્રક્રિયા છે, પરમાણુ જ છે, વાયુ પણ પરમાણુ જ છે. અંદર જે પરમાણુ ગયા આહારમાંથી, એમાં ઘન પ્રવાહી ને વાયુ ત્રણ ફોર્મ થાય છે, ફોર્મેશન ત્રણ પ્રકારના થાય. કેટલાક પરમાણુ ઘન પણ પરિણામે, કેટલાક લિક્વિડ પણ પરિણામે, કેટલાક વાયુ પણ પરિણામે. પરમાણુ નો ત્યારે કહે છે કે આકાશ વગર ગુરુ માન છે, ગુરુ ને માનતા નો આકાશ તો રહે નાના સમાન છે, કેટલી મહિમા કરે છે એવું સાંભળીને વ્યવહારનો પક્ષ વાળો જી ચેતો થઈ જાય. એટલા માન છે તો હું વિનય આદિમાં બરાબર રહું, નહીં તો નિશ્ચય ભાષી થઈ જઈશ. પરંતુ ભાઈ નિશ્ચિત ગુરુ તો પોતાનો આત્મા છે, એ તો પડ્યો રહ્યો. શું કહે છે ગુરુનો મહિમા કરે ત્યારે બેહદ મહિમા કરે મુનિ પણ, જેને એનો પક્ષ છે એ વાતનો, એ પછી એ અમારી વાત આવી એમ કરીને પકડ કરી જાય છે. એમ નહીં કરું તો નિશ્ચયભાષી થવાશે, ડર રહે છે. એટલે એ જે કૃત્રિમતામાં થાય બધું એવું જ થાય ને, સહજ ન હોય વિનય, એ કૃત્રિમતામાં વિનય કરવો જોઈએ, નહીં તો નિશ્ચયાભાસ થવાશે. હું તો સાજે વિનય આવે વિકલ્પ બની જાય.
વિનય કરવો જોઈએ એની વાત છે. તમને જે જે જ્ઞાન ગુરુ પાસે તમે શીખા એનો પ્રયોગ એની ઉપર કરવાનો
એને
એનો પ્રયોગ એની ઉપર કરવાનો છે.
જે મૂળ કર્તવ્ય છે એ તો પોતાનો આત્મા નો અવલંબન લેવાનું છે. એ અવલંબન કોઈ ન લે અને આવી રીતે કૃત્રિમતા એને રિયા કરે કે મારે ગુરુનો વિનય રાખવું નહીં તો નિશ્ચય ભાસ થશે, ગુરુનો વિનય કરવો નહીં તો નિશ્ચય ભાસ થશે. એ સહજ નથી. બે બાજુ સહજ છે. ગુરુ પ્રત્યેનું પરિણમન પણ સહજ છે અને પોતા પ્રત્યેનું પરિણમન પણ સહજ છે. સમોસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળતા હોય, દિવ્ય ધ્વનિમાં નિર્વિકલ થવાની ઉપદેશ હોય. કોઈ જીવ નિર્વિકલ્પ થઈ જાય ત્યારે દિવ્ય ધ્વનિ સાંભળવાનું બંધ થઈ જાય. તો એ દિવ્ય ધ્વનિનો અનાદર કર્યો કે ન કર્યો, કે ન કર્યો? કેમ કે દિવ્ય ધ્વનિમાં એ કહ્યું હતું કે તું નિર્વિકલ્પ થા, તો એને તો દિવ્ય ધ્વનિનો જે આદેશ છે એનું પાલન કર્યું. પણ પાલન કરતી વખતે સાંભળવાનો બંધ થઈ ગયો તો પણ એ અનાદર નથી ગણાતો. એટલે દિવ્ય ધ્વનિથી વિમુખ થવું એ પણ સહજ છે અને દિવ્ય ધ્વનિનું શ્રવણ કરવું એ પણ સહજ છે. સ્વવિકલ્પ દશામાં આમ થાય, નિર્વિકલ્પ દશામાં આમ થાય, બે વાત સહજ છે. મૂળ સિદ્ધાંત એ છે પર્યાયનું કર્તૃત્વ એ અજ્ઞાન ભાવ છે. કેમ કે પર્યાય તો ત્યાં જ કરે છે, એને થતી તો રોકાતી નથી, તો પછી એને કરવાની ક્યાં વાત રહી? જે સ્વભાવથી જ પરિણમનશીલ પદાર્થ છે એને પર્યાય થઈ રહી છે, પછી એને કરવી એ વાત ક્યાં આવી? એ તો થઈ જ રહી છે. એટલે પર્યાયનું કર્તૃત્વ મૂળમાં અજ્ઞાન ભાવ છે, નહીં સમજણ વગરનો ભાવ છે, અજ્ઞાન ભાવ છે, અણસમજણથી છે.
ગુરુ
આશ્રય વિના દર્શન ન થાય એ તો એમ જ છે, હકીકત છે.
આમાં જે ગુરુ નું આશ્રય પૂર્ણની વાત આવે જેમ કે જે પકડીને આપણે આગળ વધતા હોય એનો પછી એને પેલા નથી છોડી દેવાનું.
જુદા જુદા સ્ટેજમાં જુદી જુદી વાત હોય છે. આપણે દાદરાના પગથિયા ચડી ગયા, ઉપર જવું હોય તો જે પગથિયા પર પગ મૂકો એથી ઉપાડવો જ પડે તો ઉપર જવાય. ઉપર જવું હોય તો શું થાય? જ્યાં પગ મૂકો ત્યાંથી ઉપાડવા પડે, પગ મૂકો ત્યાંથી ઉપાડવા પડે. હવે પ્રશ્ન એમ કે ઉપાડવો તો પછી મૂકો શું કરવા? જો પગ ત્યાંથી ઉપાડવાનો હતો પછી મૂકો શું કરવા? મૂકો એ તો ઉપર જવા માટે ને ઉપાય જતો એ ઉપર જવા માટે. ઉપદેશના સ્તર જુદા જુદા છે. નીચલા સ્તરનો ઉપદેશ કેવો છે કે ત્યાંથી આગળ ઉઠીને જવાનું હોય ત્યારે એવી રીતે વાત આવે છે, એને છોડતો એને છોડતો આગળ ચાલે, એને છોડીને આગળ, એને છોડીને આગળ, એવી વાત છે. મુનિને લાયક ઉપદેશ હોય એનો પ્રકાર જુદો આવે, જ્ઞાનીને લાયક ઉપદેશ હોય એનો પ્રકાર જુદો આવે. દિવ્ય ધ્વનિમાં મુમુક્ષુને લાયક ઉપદેશ હોય એનો પ્રકાર પણ જુદો આવે. એમાંય તે શરૂઆતના મુમુક્ષુ, મધ્યમ કોટિના મુમુક્ષુ, ઉચ્ચ કોટિના મુમુક્ષુ, એ બધાનો જુદો જુદો આવે. પક્ષ કર્યા વગર નિષ્પક્ષ થઈને સત્સંગ કરવો તો સદ જણાય. સુભાગભાઈ ઉત્તર આપ્યો છે. સુપાણાદેવે સત્સંગના વિષયમાં પ્રશ્ન પૂછ્યો, ઉત્તર આપ્યો છે. નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સદ જણાય. કોઈ વાતનો પક્ષ નથી કરવાનો. આત્મા પોતે સ્વભાવથી સહજાત્મ સ્વરૂપ છે અને એનું પરિણમન પણ સહેજ જ હોય તો એના સ્વરૂપ સાથે સુસંગત છે. અસહજ હોય તો એના સ્વરૂપ સાથે વિસંગત છે.
ભાઈશ્રી પણ અહીંયા તો સહેજ વિભાવમાં
થાય છે. એક વાત કરવા જતા બીજી કઈ ગડબડ ઉભી થઈ જાય, પછી બીજા પથ્થરને સાફ કરવું પડે. જેમ જેમ સ્પષ્ટીકરણ આપો એમ સમજાય ચોખ્ખું, પણ સમજાય પછી માત્ર ધારણા જ રહી જાય. ખબર છે, આ ખબર છે, આ પણ ખબર છે, આ પણ ખબર છે, તો વળી નવું પછી ઊભું થયું. સ્પષ્ટીકરણ આપવું નહીં તો સમજાય કેવી રીતે? આપીને ધારણા કરે તો વળી પછી મુશ્કેલી. આમાં થોડું ડગલે ને પગલે સંભાળવું પડે છે. એટલા માટે યોજનાબદ્ધ કામ કરવાનો જ્ઞાનીઓએ સ્પષ્ટ કર્યું છે. આ યોજનાબદ્ધ કામ કરો. જો જીવ ક્રમથી ચાલે તો થોડા ટાઈમમાં કામ કરી લઈએ. સુગાનીજીના વચના વ્રતો જ્ઞાન દશા ઉપરના છે. મુખ્યપણે મુમુક્ષુની ભૂમિકા મને કોક કોક વાત આવે છે. પોતાનું જે પરિણમન હતું એ પરિણમન વ્યક્ત કરતા હતા. એમાં પણ દ્રષ્ટિ પ્રધાનતા ઘણી હતી. સમ્યક જ્ઞાન ઓછાનું નથી રહ્યું, પણ દર્શન પ્રધાનતાથી વાત ઘણી આવે. શ્રદ્ધા પ્રધાનતાથી એવી શૈલી એમની બોલવાની એવી હતી. મૂળ સ્વરૂપથી જીવ અજાણ છે. મૂળ સ્વરૂપ જ્ઞાન કરીને હું એવો આવો છું એમ અવલંબે અવસ્થા. અવલંબન અવસ્થા લેશે. અવસ્થાનું કામ અવલંબન લેવાનું, એટલે એ અવસ્થામાં સમ્યક પણ ઓછું. બસ ફિનિશ વાત. સ્વરૂપ જોયું ને સ્વરૂપ મને જોનાર સમ્યક થઈ અવસ્થા ફિનિશું. માટે અધ્યાત્મ તો આટલું જ છે. આરાધનાનો વિષય વિસ્તારવાળો નથી. વિસ્તારવાળો વિષય વ્યવહારનો છે. પોતાનું સુખ જોયું નથી તેથી કોની સાથે મેળવે. દેવગુરુ આશ્રિત વૃત્તિ પણ દુઃખ છે એમ જાણે, તેથી અજ્ઞાનીએ એકાંત દુઃખ ને એકાંત સુખ માની લીધું છે. વિકલ્પ માત્ર દુઃખ છે. દેવગુરુ આશ્રિત પરિણામ પરાશ્રિત પરિણામ પણ વિકલ્પ છે ને દુઃખ છે. કેવી રીતે ખબર પડે? ત્યાં કશાયની મંદતા હોય, કશાયની મંદતા ત્યાં થાય એટલે દુઃખ છે એમ ખબર ન પડે. પોતાના સુખ નો અનુભવ હોય એને ખબર પડે કે આ પણ દુઃખ છે. અનુભવ પેલા તો ખબર પડે નઈ એટલે પછી શું થાય એનો પક્ષ થઈ જાય. ત્યાંથી પણ પગ ઉઠાવીને અંદર માં જવાનો છે એમ કેવું છે. એમણે તો પોતાના અનુભવને લખ્યો છે. છ છ કલાક પૂજા કરતા હતા, સવારે ચાર વાગે ઉઠીને દેરાસરમાં જાય તો દસ વાગે નીકળે. થાકી જાય કે ન થાકી જાય? સુખમાં કોઈ થાકે? ભગવાનને હમણાં જ પરિણામ કર્યા બધા પૂજાના. દુઃખ હોય તો ક્યાંથી જીવ થાકે? સુખ હોય તો ક્યાં થાકે? દુઃખ છે એનો અનુભવ કર્યો અમને. આ પણ દુઃખ છે, આ પણ દુઃખ છે. પછી અંદરમાં આવ્યા છે. જીવ બહારથી ખુશે ક્યારે? દુઃખ લાગે ત્યારે. દુઃખ લાગે તો જ ખસે ને, તો ખસે. જીવનો સ્વભાવ છે.
કોઈ ગ્લાસ દીધે છે? ગ્લાસ દીધે શું જાય?
બેસી જાય છે નીચે. રાગ કરવાનો ઉપદેશ નથી વિતરાગ માર્ગ માં. ભૂમિકા અનુસાર રાગ ન હોય તો વિતરાગતા ન રહી અને સુંદર દર્શન ન રહી. રાગ કરવાનો ઉપદેશ નથી વિતરાગ માર્ગ માં, વિતરાગ થવાનો જ ઉપદેશ છે. ભૂમિકા અનુસાર નો જો રાગ ન હોય તો માર્ગ થી ચૂપ થઈ જાય. વાત અટપટી હશે એટલે લોકોને જલ્દી સમજાતી નથી, પણ યથાર્થતામાં સહેજતામાં એવું જ હોય. તો